समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एमा निर्जरा अधिकार गाथा 203 आपणे कलश 138 सुधी स्वाध्याय पूरो कर्यो छे। कलश 138 पछीथी એના અનુસંધાનમાં શિષ્ય પૂછે છે કે કિમ નામ તત્પદમ ઇત્યાહ, એટલે કે હે ગુરુદેવ, આપે જે પદની વાત કરી તે પદ કયું છે તે અમને બતાવો। સ્વપદમાં રહેવાની વાત કરી, તે સિવાય બીજું બધું અપદ છે એ વાત કરી અને સ્વપદમાં સ્થિરતાની વાત કરી, એટલે હવે શિષ્યનો પ્રશ્ન છે કે તે પદ કયું છે તે અમને દર્શાવો। અને એના ઉત્તર રૂપે અહીંયા કુમકુંદાચાર્ય ભગવાનની ગાથા 203 છે। ગાથા 203। આત્મની દ્રવ્ય ભાવાન પદાની મુક્ત્વા ગૃહાણ તથા નિયતમ સ્થિરમ એકમ ઇમમ ભાવમ ઉપલબ્ધમાનમ સ્વભાવેન। ગુજરાતીમાં આ ગાથા લઈએ। જીવમાં અપદભૂત દ્રવ્ય ભાવો છોડીને ગ્રહ તું યથા, સ્થિર નિયત એક જ ભાવ જેહ સ્વભાવરૂપ ઉપલબ્ધ આ। ગાથાના અર્થમાં કહે છે કે આત્મની અપદાની દ્રવ્ય ભાવાન મુક્ત્વા નિયતમ સ્થિરમ એકમ, એટલે કે આત્મામાં અપદભૂત દ્રવ્ય ભાવોને છોડીને નિશ્ચિત સ્થિર એક ઇમમ ભાવમ સ્વભાવેન ઉપલબ્ધમાનમ તથા ગૃહાણ, આ પ્રત્યક્ષ અનુભવ ગોચર ભાવને કે જે આત્માના સ્વભાવ રૂપે અનુભવાય છે તેને એ ભવ્ય જેવો છે તેવો ગ્રહણ કર, તે તારું પદ છે। આત્મામાં અપદભૂત દ્રવ્ય ભાવોને છોડીને, અપદભૂત દ્રવ્ય અને ભાવ એની વાત આપણે અગાઉ થઈ ગઈ, જે અપદભૂત છે એને છોડીને નિશ્ચિત સ્થિર એક અને અનુભવમાં આવે છે એવો અનુભવ ગોચર ભાવ, જે નિશ્ચિત છે સ્થિર છે અને એક રૂપે અનુભવમાં આવે છે એવો ભાવ કે જે આત્માના સ્વભાવ રૂપે અનુભવાય છે તે તારું સ્વપદ છે। માટે હે ભવ્ય જીવ, તું તેવા સ્વપદને ગ્રહણ કર જે તારા સ્વભાવ રૂપે છે, જે એક રૂપ છે, જે સ્થિર છે, જે નિશ્ચિત છે, જે શાશ્વત છે, એવા પદને તું ગ્રહણ કર। અને આવું ગ્રહણ કરવાનું કહ્યું ત્યારે સાથે અપદનું વ્યાખ્યાન કર્યું કે કેવા અપદને છોડવું, તો કે જે દ્રવ્ય અને ભાવને પોતાના સ્વભાવ ભાવથી જુદા છે, વિભાવ ભાવ વિપરીત ભાવ રૂપે છે એને છોડ, પોતાના સ્વભાવ ભાવથી વિપરીત એવા દ્રવ્ય ભાવ જે અપદ છે તે તારું સ્વપદ નથી, જે આત્મામાં નથી, જે આત્માનું લક્ષ્ય કરતા થતું નથી, એવા અપદને છોડીને સ્વપદમાં જા. અને એ સ્વપદ કેવું છે એની અહીંયા વિશેષતાથી વાત કરી છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને સ્વપદ વિશે ખૂબ વિસ્તાર કરીને સમજાવ્યું છે. આપણે જાણીએ છીએ કે કોઈપણ વસ્તુનું સ્વરૂપ સ્વથી છે અને પરથી નથી, એટલે અસ્થિથી અને નાસ્તિથી બંને રીતે જો વિચારવામાં ના આવે તો એ સમજી શકાતું નથી. માત્ર એકાંતે જ વિચારવામાં આવે તો એ વ્યાખ્યા પૂરી થતી નથી, એ સમજ પૂરી થતી નથી. એટલે એ સ્વથી છે અને પરથી નથી એમ બરાબર વસ્તુનું સ્વરૂપ સમજવું જોઈએ. અહીંયા જ્યારે સ્વપદની વાત કરી, જેમાં સ્થિર થવું છે એની વાત કરી, તો એ સ્વપદ કેવું છે એની જ્યારે વાત કરે ત્યારે સ્વપદની પણ વાત થાય અને એમાં જવાનું છે એટલા માટે એ અપદ કેવું છે અને એ અપદને છોડીને જવાનું છે એ વાત પણ સાથે આવી જ જાય. એટલે ઘણી વખત ઘણાને પ્રશ્નો થતા હોય કે આ બીજી વાત કેમ સાથે લીધી, પણ હંમેશા અસ્થિથી અને નાસ્તિથી બંને રીતે જ તત્વનો વિચાર કરવામાં આવે, જેથી ક્યાંય ભૂલ રહે નહીં, ભેળસેળ થાય નહીં, શંકરદોષ આવે નહીં. અહીંયા ટીકામાં કહે છે, ખરેખર આ ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય ભાવો મધ્યે દ્રવ્ય ભાવરૂપ ઘણા ભાવો મધ્યે, એટલે ઘણા ભાવો છે એની વચ્ચે જ્યારે તું ઊભો છે ત્યારે અનેક પ્રકારના ભાવો છે, એની વચ્ચે જ્યારે તું રહ્યો છે ત્યારે દરેક સમયે સમયે જેટલા વિકલ્પોમાં તું રાચી રહે છે એ બધા ભાવો, એ બધા ભાવોની વચમાં તું રહ્યો છે ત્યારે જે તારા ભાવ નથી એવા એ ભાવને તારે સમજવા પડશે. એટલાય પ્રકારના ભાવ છે અને એક ભાવ મનની સાથે રહેવાથી, વિકલ્પની સાથે રહેવાથી, વિકલ્પની સાથે રહેલો જે ભાવ છે એ અનેક પ્રકારનો હોય છે. એવા મનને બંધ કરીને સ્વરૂપના લક્ષ્ય જે ભાવ છે તે શુદ્ધ ભાવ છે. પણ મન ચંચળ છે અને મનની સાથે જ્યારે ઉપયોગ રહે છે ત્યારે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજીથી ત્રીજી, ત્રીજીથી ચોથી, એમ અનેક જગ્યાએ એ ઉપયોગ જાય છે. અને જ્યાં 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 એ ઉપયોગ જાય છે તેનું જ્ઞાન કરવારૂપ થાય છે અને એવા ભાવરૂપે થાય છે. એટલે મનની ચંચળતા સાથે રહેલો એ વિકલ્પ અને એની સાથેનો જે ભાવ એ અનેક પ્રકારે હોય છે. એટલે આચાર્ય ભગવાને પહેલા જ એ સમજ આપી કે ખરેખર આ ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય ભાવો મધ્યે, એટલે કે દ્રવ્ય ભાવરૂપ ઘણા ભાવો મધ્યે, એમાં દ્રવ્ય અને ભાવ બંને અપેક્ષાથી વાત લીધી છે. શરીરરૂપે પોતાને માને એ અને શુભાશુભ ભાવરૂપે પોતાને માને, એટલે પર પદાર્થો સાથે એકત્વ કરે, મમત્વ કરે એવા દ્રવ્ય ભાવરૂપે, અને પોતે જે વિકલ્પોમાં રાચી રહ્યો છે એવા ભાવરૂપે, એટલે દ્રવ્ય ભાવરૂપે એ ઘણા ભાવરૂપે એ રહ્યો છે. પણ સાથે અહીંયા એક બીજી વાત પણ કરી કે ખરેખર આ ભગવાન આત્મામાં, એટલે આત્માને ભગવાન આત્મા કહી દીધો, આત્માને ભગવાન આત્મા તો કહી જ દીધો, 72મી ગાથામાં પણ કહ્યો હતો અને અહીંયા પણ ભગવાન આત્મા કહ્યો આચાર્ય ભગવાને, આત્માને ભગવાન આત્મા કહ્યો. અને પછીથી આગળ વાત શરૂ કરી કે એને આવા અસંખ્ય ભાવ હોય છે અને એમાં એ વચ્ચે રહ્યો છે. હવે એ ભાવ કેવા છે અને કેવી રીતે અનુભવે છે એની આગળ વાત કરતા કહે છે કે જે અતત્ સ્વભાવે અનુભવાતા, અર્થાંત આત્માના સ્વભાવ ભાવે નહીં પરંતુ પર સ્વભાવ ભાવ રૂપે અનુભવાતા, એ અનેક પ્રકારના ભાવો, અસંખ્ય ભાવો, એ અતત્સ્વભાવ ભાવે અનુભવાતા. તત્સ્વભાવ એટલે આત્માનો જેવો સ્વભાવ છે તેવો સ્વભાવ, એવા સ્વભાવે એ અનુભવાતા નથી, એટલે કે શુદ્ધ ભાવે એ અનુભવાતા નથી, પરંતુ એ આત્માના સ્વભાવથી નહીં અને પરસ્વભાવ રૂપે અનુભવાય છે. પરસ્વભાવ રૂપે અનુભવાતા એટલે લક્ષ્ય પર તરફ રહ્યું છે એમ એનો અર્થ છે. એટલે પરસ્વભાવ રૂપે અનુભવાતા. વળી કેવા છે કે અનિયત અવસ્થાવાળા, અનેક ક્ષણિક વ્યભિચારી ભાવો છે, તે બધાએ પોતે અસ્થાયી હોવાને લીધે એ કાયમ ટકતા નથી, અસ્થાયી છે, એક સરખા પણ નથી અને હંમેશા રહેતા પણ નથી. એવા એ અસ્થાયી ભાવ હોવાને લીધે જેને સ્થિરતા કરવી છે એવા ભગવાન આત્માનું એ સ્થાન બનતા નથી. તેથી કહે છે કે એ બધાએ પોતે અસ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન, સ્થાતા કોણ છે? ભગવાન આત્મા સ્થાતા છે, એ ત્યાં રહેવાવાળો છે. સ્થાતાનું સ્થાન એટલે રહેનારનું રહેઠાણ, સ્થાતાનું સ્થાન એ થઈ શકતા નથી. એવા એ અપદભૂત છે. આ બધા ભાવો કેવા છે? એ અતત્વ સ્વભાવે અનુભવાય છે, અનિયત છે, અનેક છે, ક્ષણિક છે, વ્યભિચારી છે, અને એ બધા ભાવો અસ્થાયી હોવાને લીધે એ રહેનારનું રહેઠાણ, સ્થાતાનું સ્થાન થઈ શકવા યોગ્ય નહીં હોવાથી અપદભૂત છે. અને જે તત્સ્વભાવે અર્થાંત આત્માના સ્વભાવ રૂપે અનુભવાતો નિયત અવસ્થાવાળો એક નિત્ય અવ્યભિચારી ભાવ, જે ચૈતન્ય માત્ર જ્ઞાન ભાવ છે, તે એક જ પોતે સ્થાયી ભાવ છે અને તે પોતે સ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન છે, અર્થાંત રહેનારનું રહેઠાણ છે, એટલે કે રહેનારનું રહેઠાણ થઈ શકે એવું છે, તે જ તારું પદ છે, એટલે એ પદભૂત છે. તેથી સમસ્ત અસ્થાયી ભાવોને છોડી જે સ્થાયી ભાવરૂપ છે એવું પરમાર્થરસપણે સ્વાદમાં આવતું આ જ્ઞાન એક જ આસ્વાદવા યોગ્ય છે. અપદ અને સ્વપદની વાત અગાઉની ગાથામાં આવી. સ્વપદ છે એમાં વસવું, એમાં નિવાસ કરવો, અપદ છે એને છોડવું, એ વાત બરાબર સમજાવી. એટલે અહીંયા એ સ્વપદ કેવું છે એનો પ્રશ્ન થયો અને કઈ રીતે પ્રાપ્ત થાય એની પણ વાત અહીંયા સાથે સમજાવી દીધી. એ પ્રશ્નના જવાબરૂપે કહ્યું કે સ્વપદ આ રીતે પ્રાપ્ત કરાય કે અપદને છોડીને, એટલે કે અપદ રૂપે જે ભાવ છે એવા ભાવને છોડીને, અપદ રૂપે જે ભાવ છે એ ભાવને છોડવા. એટલે અપદ રૂપે શું છે? તો કે એ અનિયત અવસ્થાવાળા અનેક પ્રકારના ક્ષણિક જે ભાવો છે એ બધા ભાવો આત્માનું સ્વરૂપ નથી, આત્માને રહેવાનું સ્થાન નથી, એટલે એ સ્થાતાનું સ્થાન નથી, એટલે એ અપદભૂત છે. અને એને છોડીને જે આત્માના સ્વભાવ ભાવરૂપ છે, તત્સ્વભાવે છે એવું જે અનુભવાય છે, એવો ભાવ ધ્રુવનું લક્ષ કરતા આત્માના જ્ઞાન દર્શનના ઉપયોગ ત્યાં ઢળે છે. અને જે ભાવ છે તે શુદ્ધ ભાવ છે, એવા શુદ્ધ ભાવનો આશ્રય કરવાની વાત કરી છે કે જે તત્સ્વભાવે અનુભવાય છે. તત્સ્વભાવ એટલે આત્માના સ્વભાવે અનુભવાતો ભાવ, એ શુદ્ધ ભાવ છે. त्रिकाळ भाव छे, त्रणेय काळ एक सरखो रहेवा वाळो भाव छे, એને એમાં કોઈ અનિયમિતતા નથી, એમાં કોઈ વ્યભિચાર નથી, કે અનેક પ્રકારનો નથી, એક જ પ્રકારનો ભાવ છે, જ્ઞાન આનંદનો ભાવ છે, શાશ્વત ટકીને રહેવાવાળો ભાવ છે, એવા એ નિયત અવસ્થાવાળા એક નિત્ય અવ્યભિચારી ભાવ જે ચૈતન્ય માત્ર જ્ઞાન ભાવ છે તે સ્થાયી છે અને એ સ્થાતાનું સ્થાન કે રહેનારનું રહેઠાણ થઈ શકવા યોગ્ય છે, તેથી તે પદભૂત છે. તેથી એ સમસ્ત અસ્થાયી ભાવોને છોડીને, બધા જ અસ્થાયી ભાવોને છોડીને જે સ્થાયી ભાવરૂપ છે એવું પરમાર્થ રસપણે સ્વાદમાં આવતું, અનુભવાતું, વેદનમાં આવતું આ જ્ઞાન એક જ આસ્વાદવા યોગ્ય છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે પૂર્વે વર્ણ આદિક ગુણસ્થાન પર્યંત ભાવો કયા હતા, તે બધાએ આત્મામાં અનિયત અનેક ક્ષણિક વ્યભિચારી ભાવો છે. 14 ગુણસ્થાન પર્યંતના ભાવો કયા હતા અને એની પહેલા વર્ણ આદિક વગેરે એટલે પરદ્રવ્યના લક્ષ્ય થતા ભાવોની પણ વાત કરી હતી. પોતાની અવસ્થા શુદ્ધતા ને અશુદ્ધતા રૂપ છે એટલે ગુણસ્થાન પર્યંતના ભાવો એ પણ કહ્યા હતા. એ બધાએ આત્મામાં અનિયત અનેક ક્ષણિક વ્યભિચારી ભાવો છે, એ સ્થાયી ભાવ નથી અને તે બધા ભાવો અસ્થાયી છે. જ્યારે આત્મા તો સ્થાયી છે, આત્મા સ્થાયી છે એટલે કે સદા વિદ્યમાન છે, અને આ બધા ભાવો છે તે અસ્થાયી છે એટલે નિત્ય ટકતા પણ નથી, એક સરખા રહેતા પણ નથી. જો રાગ દ્વેષ મોહના ભાવ છે એ ક્યારેય એક સરખા હોય નહીં, એની તીવ્રતા પણ એક સરખી હોય નહીં. એક સરખો રાગ થઈ શકતો નથી, એક સરખો દ્વેષ પણ થઈ શકતો નથી, એક સરખી માયા કે એક સરખું કપટ પણ થઈ શકતું નથી. કે ક્રોધ માન માયા લોભના ભાવ એક સરખા હોય નહીં અને એ હંમેશા રહેતા પણ નથી, નિત્ય હોય પણ નહીં, એટલે એ બધા અસ્થાયી ભાવ છે. એ શુભ ભાવ છે તો પણ એ અસ્થાયી ભાવ છે, એ સ્થાયી ભાવ નથી. જે સ્થાયી ભાવ નથી એ આત્માનું સ્વરૂપ હોઈ શકે નહીં, કેમ કે ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ છે અને અનંત ગુણનું પરિણમન નિત્ય એક સરખું થઈ રહ્યું છે તો પછી એમાં અસ્થાયીપણાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એટલે શુભ કે અશુભ ભાવ, ક્રોધ માન માયા લોભના ભાવ એ બધા વિકારી ભાવ, વિભાવ ભાવ છે અને એવા ભાવ હંમેશા રહેતા પણ નથી, એક સરખા પણ નથી, એટલે આત્માના કોઈ ગુણને કારણે હોઈ શકે જ નહીં. બહુ સરળ રીતે સમજાય એવું આ તો સત્ય છે. આત્મા અનંત ગુણોનો પિંડ, ભગવાન આત્મા એના ગુણોનું પરિણમન, શુદ્ધ નિર્મળ પરિણમન એ એક સરખું થયા કરે, એમાં તીવ્રતામાં ફેર હોય એમ બને નહીં, કે ક્યારેક એ ભાવ હોય ને ક્યારેક એ ભાવ ન હોય એમ પણ બને નહીં. એટલે એનો જે ભાવ, સ્વરૂપનો જે ભાવ છે એ એક સરખો હોય, શુદ્ધ હોય, એટલે ત્રણેય કાળે એ એક સરખું જ રહે, ક્યારેય એમાં કોઈ ફેર પડી શકે જ નહીં, કેમ કે જે ગુણ છે તે કાયમ ટકવાવાળા છે, એમાં ગુણ કોઈ ઓછો વધતો થતો નથી, એટલે એનું પરિણમન છે તે શુદ્ધ પરિણમન એક સરખું હોય, એક સરખું ટકવાવાળું હોય, એની તીવ્રતામાં કોઈ ફેર ન હોય, ગુણ પૂર્ણ છે, સ્વરૂપ પૂર્ણ છે, એ ભાવ પણ એવા જ નિર્મળ શુદ્ધ પૂર્ણ હોય, એટલે એમાં કોઈ ક્ષણિકપણું ન હોય, એમાં કોઈ વિકાર ન હોય, એમાં કોઈ વિવિધતા ન હોય, એ અનેકપણું ન હોય, એ એક રૂપે હોય, એ ભાવ એક રૂપે હોય, એટલે એ આત્માના ભાવ હોય જ નહીં. આત્માના ભાવ તો સ્થાયી ભાવ છે, સ્થાયી કહેતા એ નિત્ય ટકે એવા છે, એક સરખા રહે એવા છે, શાશ્વત રહેવાવાળા છે, અનાદિથી છે, અનંતકાળ સુધી રહે એવા છે, આત્માના ગુણને કારણે છે. અને એક સરખો ભાવ એ શુદ્ધ ભાવ છે, આનંદનો ભાવ છે, શાંતિનો ભાવ છે, સુખનો ભાવ છે, એ જ્ઞાન ભાવ છે. એટલે એમાં જ આત્મા રહ્યો હોય, એટલે આત્માનું સ્થાન એ જ છે, આત્માનું રહેઠાણ એ જ છે, એટલે એવા ભાવ રૂપે આત્મા પરિણમી રહ્યો છે. અહીંયા તો એમ કહેવું છે કે વર્તમાનમાં તારી પર્યાય મલિન છે અને તારું લક્ષ્ય એ ભાવમાં નથી, એટલે તને તારા ભાવમાં, તારા પદમાં, તારું જે પદ છે એમાં જવા માટે કહીએ છીએ તો તારું પદ કેવું છે એ ભાવરૂપે અહીંયા સમજાવ્યું છે. એટલે અહીંયા વાત કહે છે કે પહેલા જે વાત કરવામાં આવી વર્ણાદિક ભાવની અને ગુણસ્થાનના બધા ભાવની, જુદા જુદા ગુણસ્થાને જે રીતે ભાવ છે તેની, એ બધું કહેવામાં આવ્યું, એ બધાય ભાવ એ આત્માના કયા, પણ અપેક્ષાથી આત્માના કયા, ત્યાં એ ભાવ આત્માના એટલા માટે કયા કે એવા ભાવને કારણે આશ્રવ અને બંધ આત્માની સમીપમાં પડે છે, એટલે એ આત્માના કયા. પણ એ આત્માના કોઈ ગુણને કારણે નથી, આત્માના કોઈ ગુણને કારણે એ બધા ભાવ થતા નથી. એટલે જ્યારે આત્માના શુદ્ધ તત્વનો વિચાર કરવામાં આવે ત્યારે એ કોઈ ભાવ આત્માના છે એમ કહેવાતું નથી. દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા બતાવવામાં આવે તો એ શુદ્ધ પરિપૂર્ણ છે અને એના ભાવ આવા અસ્થાયી હોય નહીં, એમાં આવા કોઈ અસ્થાયી ભાવ હોય નહીં. એટલે આ બધા ભાવ, એ ગુણસ્થાન પર્યંતના ભાવ, પરના લક્ષ્ય થતા ભાવ, શુભાશુભ ભાવ, એ બધા ભાવ અનિયત છે, અનેક છે, ક્ષણિક છે, વ્યભિચારી ભાવો છે, એ અસ્થાયી ભાવ છે, એ આત્માના ભાવ નથી. આત્મા સ્થાયી છે, સદાય વિદ્યમાન છે, અને આ બધા ભાવ છે તે અસ્થાયી છે, નિત્ય ટકતા નથી, તેથી તેઓ આત્માનું સ્થાન કે રહેઠાણ નથી, કે આત્માનું સ્થાન કે રહેઠાણ થઈ શકતા નથી, અર્થાત તેઓ આત્માનું પદ નથી. જે આ સ્વસંવેદનરૂપ જ્ઞાન છે, પોતાનું નિજ સ્વરૂપ એનું સંવેદનરૂપ જ્ઞાન, તે નિયત છે, તે એક છે, તે નિત્ય છે અને તે અવ્યભિચારી છે. એટલે આ સ્વસંવેદનરૂપ જ્ઞાન છે એ જ ભાવ આત્માનો સ્થાયી ભાવ છે, અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે, તેથી તે આત્માનું પદ છે. તે એક જ જ્ઞાનીઓ વડે આસ્વાદ લેવા યોગ્ય છે. જ્ઞાની મહાપુરુષો એને એક વાક આસ્વાદે છે, પછી વારંવાર એને આસ્વાદે છે, એમાં જ લીનતા અને સ્થિરતા કરે છે. એ પોતાનું પદ છે એટલે એમ એ સ્વપદમાં નિવાસ કરે છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ પ્રવચનમાં જે વાત કરી છે એ પણ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 144, ગાથા 203. અહીંયા શરૂઆતમાં કહે છે કે ખરેખર આ ભગવાન આત્મામાં એમ કહ્યું છે ને ટીકામાં, સંસ્કૃતમાં પાઠ છે, ઇહ ખલુ ભગવત્યાત્મની, એટલે ખરેખર અર્થાત નિશ્ચયથી, અને ઇહ, ઇહ એટલે આ, આ એટલે કોણ, આ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા. ગુરુદેવ કહે છે કે જો અહીં આત્માને ભગવાન આત્મા કહ્યો છે ને ભગવાન આત્મા, ઇહ ભગવાન આત્મા, ઈ કહ્યો છે, કેવા ભગવાન આત્મામાં, ખરેખર ખલુ આવા ભગવાન આત્મા, અહીંયા ભગવાન આત્મા કહ્યો છે ને, આ પ્રત્યક્ષ, આ કહેતા પ્રત્યક્ષ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માની વાત કરવી છે ને, એટલે ઈ શબ્દની અંદર એ ભાવ સમાયો છે કે આ પ્રત્યક્ષ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મામાં. અને પછી આગળ પાછું વિશેષણ મૂક્યું છે કે ખલુ ખરેખર, ખરેખર એમ કરીને તો શરૂઆત કરી છે ગુરુદેવ, કહે છે કહ્યું છે ને. અને ત્યારે કોઈએ પ્રશ્ન કર્યો પણ કે અત્યારે ક્યાં ભગવાન આત્મા છે? હા, પણ અત્યારે ક્યાં આત્મા ભગવાન છે? આત્મા ભગવાન આત્મા અત્યારે ક્યાં છે? હવે જેને હજી આવો નિર્ધાર નથી થયો પોતાના આત્મતત્વ વિશેનો, એને એવો પુરુષાર્થ નહીં પડે. જેને નિર્ધાર થયો છે કે હું ભગવાન આત્મા છું, એ જ એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરશે. પણ જેને હજી નિર્ધાર જ નથી થયો, હજી એ પોતે પોતાના નિજ સ્વરૂપને જાણતો નથી, સમજતો નથી, અરે હજી શબ્દ દ્વારા પણ એને સ્વીકાર્યું નથી કે ખરેખર કેવું છે. શબ્દ દ્વારા તો સમજે ને કે ભગવાન આત્માનું સ્વરૂપ આવું છે, એમાં હજી એને તો શંકા છે. ભગવાન આત્મા કહેતા એને પોતાનું નિજ સ્વરૂપ સિદ્ધ સમાન છે એ વાતનો સ્વીકાર થવો જોઈતો હતો, પણ હજી એને એવો થયો જ નથી. કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને ભગવાન માને, પણ પોતાના નિજ શુદ્ધ સ્વરૂપને સિદ્ધ સમાન ભગવાન માને એમ હજી એને થયું જ નથી. એટલે પછી પુરુષાર્થ એવું પડતો નથી. પોતે જે છે એવો પોતાને નિર્ણય થાય તો એવા સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે. એટલે પહેલો તો એને એ નિર્ણય કરવાનો કે પોતાનું સ્વરૂપ કેવું છે, પોતે કોણ છે, અને પછી એને પર્યાયમાં પ્રગટ કરવાનું કે એવા સ્વરૂપની પ્રાપ્તિ પોતાને હવે થવી જ જોઈએ એવો પુરુષાર્થ એને ઉપડે. પણ એનો જ નિર્ણય ન હોય તો પછી ક્યાંથી થાય? એટલે કહે છે કે અત્યારે ક્યાં આત્મા ભગવાન છે બોલો. ગુરુદેવના પ્રવચનમાં બેઠા છે, સાંભળી રહ્યા છે વર્ષોથી, પણ એ બધાને કાંઈ એવા નિર્ણય થયા ન હતા. સોનગઢમાં બેસવાથી કંઈ સમ્યક દર્શન થતું નથી. ગુરુદેવે અહીંયા સમજાવ્યું કે અરે ભાઈ સાંભળને બાપા, તને ખબર નથી ભાઈ, આ વાતની તને ખબર જ નથી, પણ નિશ્ચયથી અત્યારે જ તું ભગવાન છો, અત્યારે જ તું ભગવાન છો. એકાંત કર્યું છે જ મૂકીને, તું અત્યારે જ ભગવાન છો. જો તું આત્મા નિશ્ચય ભગવાન ન હોય તો પર્યાયમાં ભગવાન થઈશ ક્યાંથી? શું કહ્યું કે તું અત્યારે જ ભગવાન છો, અને જો ભગવાન સ્વરૂપ તું ન હોય તો પછી પર્યાયમાં એ ક્યાંથી પ્રગટ થશે? વસ્તુ સ્વરૂપે આત્મા સદા ભગવાન સ્વરૂપ છે, આ વાતનો એને સ્વીકાર કરવાનો છે. સદાય ભગવાન સ્વરૂપ છે, હમણાં પણ તે ભગવાન સ્વરૂપ જ છે, અત્યારે કર્મ સહિત છે, છતાં પણ વસ્તુ સ્વરૂપે એનું દ્રવ્ય તો એવું જ છે, ત્રિકાળ શુદ્ધ જ છે, એ સિદ્ધ સમાન જ છે, અત્યારે પણ એવું જ સ્વરૂપ છે. પર્યાયમાં એ પ્રગટ નથી, તેથી શું થયું? વસ્તુ સ્વરૂપે છે માટે એ પ્રગટ થશે. જો વસ્તુ સ્વરૂપે જ ન હોત તો પછી એને ક્યારેય એ સિદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય જ નહીં. આ બધા જેટલા સિદ્ધ થયા એ સિદ્ધ કઈ રીતે થયા? પહેલા પાકો નિર્ણય કરીને કે પોતે સિદ્ધ સમાન છે, અને પછી એવો પુરુષાર્થ કરીને સિદ્ધ થયા છે. એટલે એવો પહેલા વસ્તુ સ્વરૂપે પોતે શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, ભગવાન સ્વરૂપ છે એવો નિર્ણય જ નહીં કરે તો પછી ક્યાંથી વાત બનશે, ક્યાંથી એવો પુરુષાર્થ ઉપડશે? એટલે ગુરુદેવ કહે છે હમણાં જ તું અત્યારે જ ભગવાન છો. વસ્તુ સ્વરૂપે આત્મા સદાય ભગવાન સ્વરૂપ જ છે, હમણાં પણ તે ભગવાન સ્વરૂપ જ છે. પણ આ રાગના કણમાં રાજી રહેનાર અજ્ઞાનીને હું ભગવાન છું એ વાત કેમ બેસે? જેને હજી નાના નાના પ્રકારના રાગમાં રૂચિ છે, એમાં એને આનંદ આવે છે, એમાં એ રાજી થઈ જાય છે, એને પોતે ભગવાન છે એ વાત ક્યાંથી બેસશે? નહીં બેસે. દુર્ભાગ્ય પ્રભુ, દુર્ભાગ્ય. રાગમાં રાચી રહ્યો છે, રાગમાં જ રૂચિ પડી છે, રાજી થઈ જાય છે. નાની નાની વાત આવે એટલે રાજી થઈ જાય છે. નાના નાના પ્રકારના સંયોગો બને એટલે એમાં તો એ રાજીનો રેડ થઈ જાય છે. અરે વાહ, આજે તો આમ થઈ ગયું, આજે તો તેમ થઈ ગયું. એક વસ્તુ ગમતી મળી ગઈ એટલે તો ઓહો હો હો, થોડા પૈસા મળી ગયા એટલે તો ક્યાંય અભિમાનમાં આવી જાય છે. પ્રભુ, એ વસ્તુ તને તારી સાથે આવવા વાળી નથી એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે નહીં? અહીંયા તો કહે છે કે તારા સ્વરૂપનો મહાત્મા લાવી અને પહેલા નિર્ણય કર કે તું ભગવાન આત્મા છો, અને પછી જ એવો પુરુષાર્થ ઉપડશે. મૂળ ગાથાની વાત કરતા 145માં પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે કે ખરેખર આ ભગવાન આત્મામાં અને ભગવાનની વ્યાખ્યા કરતા ગુરુદેવ સમજાવે છે કે ભગ નામ જ્ઞાન અને આનંદની લક્ષ્મી, ભગ એટલે જ્ઞાન આનંદની લક્ષ્મી અને વાન એટલે એના વાળો, એવી લક્ષ્મી વાળો, એવા જ્ઞાન અને આનંદની લક્ષ્મી વાળા આત્મામાં બહુ ઘણા જ દ્રવ્ય ભાવો મધ્યે એની વચમાં જે રહ્યો છે, અને એ ભાવો કેવા છે કે જે અતત્વ સ્વભાવે અનુભવાતા ભાવો છે તે અપદભૂત છે, તે તેનું પદ નથી. બહુ દ્રવ્ય એટલે રજકણ આદિ પરદ્રવ્ય અને ભાવો એટલે રાગાદિ ભાવો. અંદરમાં જે પુણ્ય પાપના ભાવો છે તે અતત્વ સ્વભાવે અનુભવાય છે, પોતાના સ્વભાવે અનુભવાતા નથી, શુદ્ધ ભાવે અનુભવાતા નથી. જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્માનો જે ભાવ છે એવા ભાવે કે પુણ્ય અને પાપના ભાવો અનુભવાતા નથી, શુભાશુભ ભાવો એવા અનુભવાતા નથી, તે ભાવો આત્માના સ્વભાવરૂપ નથી, સ્વસ્વભાવરૂપ નથી. તેથી કહે છે કે અતત્વ સ્વભાવે પર સ્વભાવરૂપે અનુભવાય છે. આ પંચ મહાવ્રતના પરિણામ, દયાદાન ભક્તિ આદિના પરિણામ અતત્વ સ્વભાવે અનુભવાય છે, અર્થાંત તેઓ આત્મસ્વભાવે અનુભવાતા નથી. પરદ્રવ્ય તો પરદ્રવ્ય છે, અને પરદ્રવ્યોને પોતાના માનીને એની સાથે એકત્વ કરીને મમત્વ કરીને એમાં તો વચમાં એ રહ્યો છે, અને સાથે એ પરદ્રવ્યના લક્ષ્ય થતા શુભાશુભ ભાવો, વિપરીત ભાવો, એ બધા ભાવો આત્માના ભાવથી જુદા છે, એ આત્માના સ્વભાવ ભાવે નથી, એટલે એને અતત્વ સ્વભાવે અનુભવાય છે એમ કહ્યું. એ આત્મભાવે અનુભવાતા નથી, આત્માના સ્વભાવ ભાવે અનુભવાતા નથી, આવી વાત છે. ગુરુદેવ કહે છે કે લોકો જેને ધર્મ માનીને બેઠા છે તે ભાવ અહીંયા તો કહ્યો કે આ અતત્વ સ્વભાવે છે એને લોકો ધર્મ માને છે. અને અત્યારે બીજી રીતે કહીએ તો જેને એ ધર્મ શુભાશુભ માને છે એ ક્યાં ચોખ્ખું છે, ચોખ્ખા મહાવ્રત પણ ક્યાં છે. એમ કહીએ ને કે મહાવ્રતના પરિણામે એ નવમી ગ્રવિકે ગયો, પણ અત્યારે મહાવ્રત ક્યાં છે. અહીંયા પાના નંબર 146 ઉપર છેલ્લે કહે છે કે અહીં કહે છે કે ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય ભાવો મધ્ય જે અતત્વ સ્વભાવે અનુભવાતા, અર્થાંત આત્માના સ્વભાવ રૂપે નહીં પણ પર સ્વભાવ રૂપે અનુભવાતા એવા જે પુણ્ય પાપના ભાવ છે તે અપદભૂત છે, તે પુણ્ય પાપના ભાવ અતત્વ સ્વભાવે છે, કારણ કે એમાં આનંદના નાથ પ્રભુ આત્માનો ભાવ નથી, એમાં ચૈતન્ય આનંદ નથી, એટલે એ અતત્વ સ્વભાવે છે. આગળ કહે છે 147માં પાના ઉપર બીજા પેરેગ્રાફના કે તે ભાવો અનિયત અવસ્થાવાળા છે. શું કીધું કે પુણ્ય પાપના ભાવ અનિયત અવસ્થા છે, નિયત અવસ્થા નથી, તેની અનિયત એટલે પલટતી અવસ્થા છે, નિયત નથી, બદલાતી અવસ્થા. વળી તેઓ અનેક છે, દયા દાન વ્રત ભક્તિ આદિના શુભભાવ અનેક છે, ને તે ક્ષણિક તથા વ્યભિચારી ભાવો છે, અને હિંસા જૂઠ ચોરી આદિના અશુભ ભાવો પણ છે, એ પણ વ્યભિચારી ભાવો છે. પણ સાધક છે એને કદાચ અશુભ ભાવ નથી, તો જે શુભભાવ છે એ પણ અનેક પ્રકારના છે એમ અહીંયા તો કહેવું છે, અને એ ભાવને અહીંયા વ્યભિચારી ભાવ કહ્યા. કેમ વ્યભિચારી ભાવ કયા? કે આનંદના નાથ પ્રભુ આત્માની અનાકુળ આનંદમય એવા ભગવાનની સેવા છોડી ને જે પુણ્ય પાપનું સેવન છે તે વ્યભિચાર છે. ભગવાન આત્માનું સેવન છોડવું અને પુણ્ય પાપનું સેવન કરવું એ વ્યભિચાર છે, એટલે એ પુણ્ય પાપના ભાવ છે એને વ્યભિચારી ભાવ કયા. પુણ્ય પાપનું સેવન કરવું એટલે જાણી જોઈ અને બંધમાં પડવું, પુણ્ય પાપના ભાવે રહેવું, એનું મહત્વ લાવવું અને પોતાના શુદ્ધ સ્વરૂપનું મહાત્મ્ય ન લાવવું, અને એને મહત્વ આપવું નહીં અને પોતાના સ્વરૂપની સેવા ના કરવી અને પુણ્ય પાપની સેવા કરવી એટલે વ્યભિચાર થયો. શુભાશુભ ભાવ છે તે વ્યભિચારી ભાવ છે. જેમ વ્યભિચારમાં સ્ત્રી ને પુરુષ બે હોય છે તેમ આત્માને કર્મના નિમિત્તે થયેલા આ શુભાશુભ ભાવ છે. કર્મનો ઉદય છે, જે સંયોગો સર્જાયા છે એનું નિમિત્ત પામીને થયેલા ભાવ છે, એટલે બે વસ્તુ છે, એટલે એ વ્યભિચાર છે. જ્યારે પોતાનું સ્વરૂપ છે એના લક્ષ્ય થતો ભાવ છે તે અવ્યભિચારી ભાવ છે. એટલે આવા કર્મના નિમિત્તે થયેલા ભાવ એ વ્યભિચારી ભાવ છે, પરના લક્ષ્ય થયેલા ભાવ છે એ બંધનું કારણ છે, અને એ બધાય ભાવ એક સરખા પણ નથી, એટલે એ અસ્થાયી ભાવ છે. અને એવા અસ્થાયી હોવાને લીધે તે પુણ્ય પાપના ભાવ બધાય અસ્થાયી છે. એટલે એવા અસ્થાયી ભાવ હોવાને લીધે એ અપદ છે, એ આત્માને રહેવાનું પદ નથી. અહીંયા સમાલોચના કરતા ગુરુદેવ કહે છે કે પાંચ બોલ કયા? પહેલું અતત્સ્વભાવે છે, એટલે કે આત્મસ્વભાવ રૂપ નથી. બીજું અનિયત છે, એટલે કે નિયત રહેતા નથી. ત્રીજું અનેક છે, અસંખ્ય પ્રકારના છે. ચોથું ક્ષણિક છે અને પાંચમું વ્યભિચારી છે, અને તેથી તે બધાએ અસ્થાયી છે. આ બધાએ ભાવો અસ્થાયી ભાવ છે. ખરેખર તો એનાથી વિપરીત જે પોતાના સ્વભાવ ભાવે છે એવો તત્સ્વભાવે, એવો નિયત, એવો એક, એવો શાશ્વત, એવો અવ્યભિચારી ભાવ છે, તે સ્થાયી ભાવ છે અને તે જ સ્વપદ છે. એવા સ્વપદમાં નિવાસ કરવાનો આચાર્ય ભગવાન ઉપદેશ કરે છે. અહીંયા કહે છે કે તે બધાય ભાવ જે ઉપર જણાવ્યા તેવા ભાવ જે આત્મસ્વભાવ રૂપ નથી તેવા આ બધા ભાવ અપદ રૂપ છે, એને માટે કહે છે કે તે બધાય પોતે, ગુરુદેવ કહે છે જોયું, તે બધાય વિકારી ભાવ સ્વયં અસ્થાયી હોવાને લીધે એ બધા ભાવ પોતે જ અસ્થાયી છે. હવે જે પોતે અસ્થાયી છે, જે રહેવાના નથી, જે અનિત્ય છે, એમાં પછી બીજો કેવી રીતે રહેશે? એટલે કે આત્મા કેવી રીતે રહી શકે? જે ભાવ પોતે ચાલ્યા જાય છે તો પછી આત્મા ક્યાં જશે? એ ભાવમાં રહેશે આત્મા તો આત્માનું શું થશે? એટલે આત્મા એમાં રહી શકે જ નહીં. આ જો તર્કથી ગુરુદેવ સિદ્ધ કરે છે, કહે છે કે તે બધાએ પોતે જોયું, તે બધાએ વિકારી ભાવ સ્વયં અસ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાંત રહેનારનું રહેઠાણ થઈ શકવા યોગ્ય નથી. એ આત્માનું રહેઠાણ થઈ શકવા યોગ્ય નથી, એટલે આત્મા એવા અપદમાં રહી શકે નહીં. જેનું પોતાનું ઠેકાણું નથી એમાં ભગવાન આત્મા ક્યાંથી રહેશે? ટૂંકમાં કહેવું હોય તો એમ કહેવાય કે જે પોતે જ સ્થાયી નથી, એ અસ્થાયી ભાવ જે ટકતાય નથી, રહેતાય નથી, એમાં આત્મા ક્યાંથી રહે? એ રહેનારનું ઠેકાણું નથી, એ રહેઠાણ નથી, એટલે એ અપદભૂત છે, એમાં રહી શકાય નહીં. એ પદ નથી, એ પદ નથી. જે ભાવ જેને સ્થિર થવું છે તેને સ્થિર થવા લાયક એ બધા ભાવ નથી. જે ભાવ સ્થિર થવા લાયક હોય, જે પોતે સ્થિર હોય, એમાં આત્મા સ્થિર થઈ શકે. બાકી જે ભાવ પોતે જ સ્થિર નથી એમાં આત્મા ક્યાંથી રહે? ગુરુદેવ કહે છે કે આ ટીકા અત્યારની છે, આ તો 1000 વર્ષ પહેલાની છે, અને મૂળ પાઠ એટલે ગાથાઓ તો 2000 વર્ષ પહેલાની છે, અને આ જૈન શાસનમાં અનાદિથી ચાલ્યું આવે છે. આ વાત કઈ કુમકુંદાચાર્ય ભગવાને કહી છે માટે છે એમ નહીં, એ તો અનાદિથી ઓમકાર ધ્વનિમાં આવી છે. જેટલા તીર્થંકર ભગવાન થયા એ બધાની ઓમકાર ધ્વનિમાં આ જ વાત આવી છે. પોતાના સ્વરૂપની જ વાત આવી છે, પોતાનું સ્વરૂપ છે એ જ સ્થાયી છે, એ જ કાયમી છે, એ જ સ્થિરતા વાળું છે, એ જ શાશ્વત સુખ વાળું છે, એ આનંદ સ્વભાવી છે, એ શાંત સ્વભાવી છે, એ ટકવા વાળું છે, એ નિત્ય છે. એ સિવાય બીજું કાંઈ નિત્ય નથી, બીજું કાંઈ ટકવા વાળું નથી, બીજું કાંઈ એક સરખું રહેતું પણ નથી. એટલે બીજા ભાવમાં આત્મા ક્યાંથી રહે? કોઈને જરાક વિચાર આવે ને તો આ તો સમજાઈ જાય એવું છે કે ભાઈ તમે રાગના ભાવમાં તમે કેટલોક વખત રહેશો? શુભરાગ શુભરાગ પણ એક સરખો શુભરાગ થઈ શકતો નથી. તો પછી ભગવાન આત્મા જે અવિનાશી છે એ શુભરાગમાં કેટલો સમય રહી શકે? શાંત ચિત્તથી વિચારીએ તોય ખબર પડે કે આ આત્મા એવા ભાવમાં કેટલો સમય ટકી શકવાનો. શુભભાવ જે ક્ષણિક છે એમાં આત્મા ક્યાંથી ટકે? પછી આ આત્મા ટકીને રહ્યો છે ક્યાં ટકીને રહ્યો છે? એ શુદ્ધ ભાવમાં ટકીને રહ્યો છે. એક વાર જરાક દ્રષ્ટિ તો કર ભગવાન આત્મા તરફ કે એ ક્યાં ટકીને રહ્યો છે? એ શુદ્ધ ભાવમાં જ રહ્યો છે. એટલે એ અત્યારે ભગવાન આત્મા જ છે. ગુરુદેવે કહ્યું કે અત્યારે પણ ભગવાન છે તો આ ભગવાન જ છે. એ પોતાના શુદ્ધ ભાવમાં રહ્યો છે. એ અવિનાશી ચીજ છે, અનાદિથી છે. એ ક્યાં ટક્યો છે? શેમાં રહ્યો છે? એનું નિજપદ શું છે? નિજપદ શું છે? પોતાનું સ્વપદ શું છે? એ શુદ્ધ ભાવ છે. ગુરુદેવે પણ નિજપદની વાત કરી છે. નિજપદ અને શુદ્ધપદ બંને એ એક જ છે. નિજપદ શુદ્ધપદ એકતા, એ એક રૂપે છે. એ જ પદ પોતાનું છે, જે સ્વપદ છે એ નિજપદ, એ જ શુદ્ધપદ છે. અને એમાં જ આત્મા ટકીને રહ્યો છે. કઈ શુભ ભાવમાં અને અશુભ ભાવમાં, દયાદાન વ્રતના વિકારી ભાવમાં આત્મા અનંતકાળ સુધી ટકીને રહે એ બની શકે એવું છે જ નહીં, એ શક્ય જ નથી. આખી ગાથાનો ભાવ તો જુઓ કે આ બધું જે છે, જ્યાં 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 તું જાય છે અને જેવા ભાવે થાય છે એ ક્યાં નિત્ય ટકે છે? તો તું ક્યાંથી એમાં ટકવાનો છે? ભગવાન આત્મા એમાં રહી શકે જ નહીં. જે ક્ષણિક છે એમાં તું ક્યાંથી રહેવાનો છે? કેટલું સરસ રીતે સમજાવ્યું છે કે જે પોતે અસ્થાયી છે એમાં આ ભગવાન આત્મા અવિનાશી કેવી રીતે રહે? કે એને રહેવાનું સ્થાન કેવી રીતે બને? એ ભાવમાં ભગવાન આત્મા કેવી રીતે રહે? ના રહી શકે. અને આ વાત નવી નથી, એ તો જિનેશ્વર ભગવાનની વાણીમાં અનાદિથી ચાલી આવી છે. આ વર્તમાન 24ની પહેલા પણ 24ી થઈ, એની પહેલા પણ 24ી થઈ, એની પહેલા પણ 24ી થઈ, એમ ભરત ક્ષેત્રમાં અનંત 24ી થઈ, અને બધામાં બધા જ તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિમાં આ જ વાત આવી છે. આ કઈ નવીન વાત નથી, કોઈ જૈન ધર્મની કોઈએ શરૂઆત કરી છે એમ નથી, આ કઈ ગુરુદેવે સમજાવ્યું છે એમ નથી, આ સોનગઢની વાત નથી. આ તો ગુરુદેવ કહે છે કે જૈન શાસનમાં અનાદિથી ચાલી આવતી આ વાત છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ પુણ્ય પાપના ભાવ આશ્રવ છે. આતરે જે બીજા ભાવ થાય છે ને એ બધા ભાવ શુભ અથવા અશુભ રૂપે થાય છે. ભાવ ખરેખર તો બે પ્રકારના છે, એક શુદ્ધ ભાવ છે અને બીજો અશુદ્ધ ભાવ છે. બે જ ભાવ છે. અશુદ્ધ ભાવ છે એના પછી બે પેટા વિભાગ આપણે કરીએ, શુભ અને અશુભ, અને એમાં આકર્ષાઈ જઈએ. પણ એ અશુદ્ધ જ છે એ વાતને આપણે ભૂલી જઈએ છીએ કે અશુદ્ધ છે તો એ શુદ્ધ ક્યાંથી થવાનો છે? અને એ અશુદ્ધ ભાવ, શુભ કે અશુભ ભાવ, જે આશ્રવ અને બંધનું કારણ છે, એ મુક્તિનું કારણ હોઈ શકે નહીં. એમાં જીવ રહે નહીં, એમાં એવા ભાવમાં જીવ રહી શકતો જ નથી. એ તો શુદ્ધ ભાવમાં જ રહે છે. ગુરુદેવ એટલે કરુણા કરીને કહે છે કે ભાઈ આ પુણ્ય પાપના ભાવ એ આશ્રવ છે, જરાક તો વિચાર કર. અને એને આશ્રવ માન્યા ક્યારે કહેવાય? કે જ્યારે એને સ્વભાવની દ્રષ્ટિ થઈ હોય ત્યારે, નહીતર તો એને ખબર નથી પડતી કે આશ્રવ છે. એ તો એમ જ માને છે કે પોતે ધર્મ કરી રહ્યો છે, એને ખ્યાલ નથી આવતો કે એને આશ્રવ થઈ રહ્યા છે અને એને બંધ પડી રહ્યો છે. શુભ ભાવમાં જયારે રાચી રહ્યો છે ત્યારે એને ખબર નથી પડતી. જેને સ્વભાવની દ્રષ્ટિ થઈ છે, સ્વભાવ પોતાનો ભાવ એની દ્રષ્ટિ થઈ છે, એને ખ્યાલમાં આવે છે કે આ બધું આશ્રવ છે, આ બધા બંધના કારણ છે, પોતે જ્યાં રહ્યો છે એ બધું અટકવાનું સ્થાન છે. અને એવા ભાવમાં એ જાજો વખત રહી શકતો નથી. એટલે એના ઉપયોગ પરનું લક્ષ કરી અને ભમ્યા કરે છે, અને એમ એ આશ્રવને બંધ કર્યા કરતો 84 લાખ યોનિમાં ભ્રમણ કરે છે. એટલે જેને સ્વભાવની દ્રષ્ટિ થઈ હોય એને ખ્યાલ આવે કે ઓ આ તો આશ્રવ છે, આ બંધનું કારણ છે, એ મારે રહેવાનું સ્થાન નથી. સ્વભાવની દ્રષ્ટિ થાય ત્યારે આશ્રવને પોતાથી ભિન્ન અને દુઃખરૂપ માને. આશ્રવ એને સમજાય ક્યારે કે સ્વભાવની ખરેખરી દ્રષ્ટિ થાય ત્યારે એને લાગે કે ના, આ આશ્રવ છે, મારાથી જુદા છે, ભિન્ન છે અને દુઃખરૂપ છે. જ્ઞાનીને પણ આશ્રવ તો હોય છે, પણ તેને તે પોતાના સ્વરૂપથી ભિન્ન માને છે, જુદા માને છે, પોતાનો ભાવ નથી માનતા, એને એ દુઃખરૂપ માને છે, મારી ચીજ છે એમ નથી માનતા. અને હું તેનો જાણનાર માત્ર છું એમ જ્ઞાની માને છે. અજ્ઞાની અનાદિથી શુભાશુભ ભાવના ચક્રમાં હેરાન હેરાન થઈ રહ્યો છે. તેને કહે છે કે ભાઈ, તે અસ્થાયી ભાવ સ્થાયીપણે રહેનારનું સ્થાન નથી, તે અપદભૂત છે. રહેઠાણ નાખવાયોગ સ્થાન તો એક નિત્યાનંદ પ્રભુ આત્મા છે. 148માં પાના ઉપર કહે છે કે આ અપદભૂતની વ્યાખ્યા ચાલે છે. કહે છે કે પુણ્ય પાપના ભાવ અસ્થાયી હોવાને લીધે રહેનારનું રહેઠાણ નહીં થઈ શકવા યોગ્ય છે અને તેથી તે અપદભૂત છે. વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ છે, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો જે વિકલ્પ છે, પંચમહાવ્રત આદિનો જે વિકલ્પ છે અને શાસ્ત્ર ભણવાનો જે વિકલ્પ છે, તે બધા અસ્થાયી છે, અતત્ત સ્વભાવે છે, એટલે કે શુભ ભાવ છે, આત્માના ભાવ નથી. માટે તે સ્થાતાનું સ્થાન થવા યોગ્ય નહીં હોવાથી અપદભૂત છે, પદ નથી. બહુ અગત્યની વાત કરી દીધી. અઘરી એટલા માટે લાગે કે એણે પોતાના સ્વરૂપનો વિચાર નથી કર્યો ને, એટલે અઘરું લાગે. બાકી તત્વનું સ્વરૂપ તો આવું જ છે, વસ્તુનું સ્વરૂપ આમ જ છે, જીનેશ્વર ભગવાનની આજ્ઞા આવી જ છે. આગળ કહે છે કે અને જે તત્ સ્વભાવે અનુભવાતો નિયત અવસ્થાવાળો એક નિત્ય અવ્યભિચારી ભાવ છે, તે એક જ પોતે સ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાંત રહેનારનું રહેઠાણ થઈ શકવા યોગ્ય હોવાથી પદભૂત છે. પદભૂત શું છે? જે સ્થાયી ભાવ છે તે પદભૂત છે. અને સ્થાયી ભાવ શા માટે છે? તો કે એ તત્ સ્વભાવે અનુભવાય છે, આત્માનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવે અનુભવાય છે, એ નિયત છે, એ એક છે, એ નિત્ય છે, એ અવ્યભિચારી છે, એવો એ સ્થાયી ભાવ છે, એ રહેનારનું રહેઠાણ થઈ શકવા યોગ્ય હોવાથી એ પદભૂત છે. અને એવા પદભૂત ભાવમાં નિવાસ કરવાની અહીંયા તો વાત ચાલે છે. શું કહ્યું? કે જે તત સ્વભાવે અનુભવાતો, અર્થાંત ભગવાન જ્ઞાન આનંદ સ્વભાવે અનુભવાતો એવો ભાવ આત્મા પદભૂત છે. વળી નિજ સ્વભાવ ભાવે, ચૈતન્ય સ્વભાવ ભાવે અનુભવાતો આત્મા નિયત અવસ્થાવાળો છે. વળી તે એક છે. પુણ્ય પાપના વિકલ્પ તો અસંખ્ય પ્રકારના અનેક છે. જ્યારે ભગવાન આત્મા અંદર એક રૂપે છે, ચૈતન્ય મૂર્તિ આનંદ કંદ પ્રભુ અંદર સદા એક રૂપે બિરાજમાન છે. વળી તે નિત્ય છે, નિત્યાનંદ પ્રભુ આત્મા નિત્ય છે અને તે અવ્યભિચારી ભાવ છે. ચૈતન્ય માત્ર, જ્ઞાન માત્ર ભાવ છે, તે સંયોગજનિત નથી, તેથી તે અવ્યભિચારી ભાવ છે, અકૃત્રિમ સ્વભાવ ભાવ છે. ગુરુદેવ કહે છે કે અરે, આવો આત્મા ક્યારેય કદી સાંભળ્યો ન હોય એને શ્રદ્ધાનમાં ક્યાંથી આવે? ફરી અહીં આ તત્ ભાવની, સ્વભાવ ભાવની, સ્થાયી ભાવની સમાલોચના કરતા ગુરુદેવ કહે છે કે અહીં પાંચ બોલથી જ્ઞાન ભાવ સ્વભાવ ભાવ કયો? કે જ્ઞાન માત્ર ભાવ, પહેલું તત સ્વભાવે એટલે આત્મ સ્વભાવરૂપ છે, બીજું નિયત છે, ત્રીજું એક રૂપ છે, ચોથું નિત્ય છે, શાશ્વત છે અને પાંચમું અવ્યભિચારી ભાવ છે અને તેથી તે સ્થાયી ભાવ છે. તેથી કહે છે કે તે એક જ સ્થાયી ભાવ હોવાને લીધે સ્થાતાનું સ્થાન થઈ શકવા યોગ્ય હોવાથી પદભૂત છે. નિત્યાનંદ ચૈતન્ય માત્ર પ્રભુ આત્મા ત્રિકાળ સ્થાયી ધ્રુવ હોવાથી એ રહેવાનું સ્થાન છે, રહેનારનું એ રહેઠાણ છે, સ્થાતાનું એ સ્થાન છે, માટે તે પદભૂત છે, તે પદભૂત છે. અને બધાએ રાગાદી ભાવ અસ્થાયી અધ્રુવ હોવાને લીધે અપદભૂત છે. આ રીતે આ અપદભૂત અને પદભૂતની વ્યાખ્યા કરી અને સમજાવ્યું. હવે કહે છે કે તેથી સમસ્ત અસ્થાયી ભાવોને છોડી જે સ્થાયી ભાવરૂપ છે એવું પરમાર્થ રસપણે સ્વાદમાં આવતું, પરમાર્થ રસપણે સ્વાદમાં આવતું આ જ્ઞાન એક જ આસ્વાદવા યોગ્ય છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે દયા દાન વ્રત ભક્તિ ઇત્યાદિના અસ્થાયી ભાવોને છોડી દઈ, સમસ્ત અસ્થાયી ભાવોને છોડી દઈ અર્થાત તેનો દ્રષ્ટિમાંથી આશ્રય છોડી દઈ, તેનું લક્ષ છોડી દઈ, પરમાર્થ રસપણે સ્વાદમાં આવતું જે સ્થાયી ભાવરૂપ આ જ્ઞાન તે એક જ આસ્વાદવા યોગ્ય છે. પરમાર્થ રસપણે સ્વાદમાં આવતું જે સ્થાયી ભાવરૂપ આ જ્ઞાન તે એક જ આસ્વાદવા યોગ્ય છે. રાગનો જે સ્વાદ છે તે તો ઝેરનો સ્વાદ છે, રાગનો રસ જ ઝેર છે, દુઃખ છે, આકુળતા છે. જ્યારે પરમાર્થ રસપણે સ્વાદમાં આવતું જ્ઞાન ચિદાનંદમય અમૃત રસનો સાગર છે. અહીં કહે છે કે રાગને છોડી તે એક જ્ઞાન જ આસ્વાદવા યોગ્ય છે. જન્મ મરણ રહિત થવાનો આવો વિતરાગનો માર્ગ છે. બાકી તો જે બધું કરે છે તે રખડવા માટે કરે છે. ગુરુદેવ કહે છે કે તે પરમાર્થ રસપણે સ્વાદમાં આવે છે. કોણ? આ જ્ઞાન. આ જ્ઞાન એટલે જ્ઞાન માત્ર ભાવરૂપ આત્મા કેવો છે તે ચિદાનંદ રસના અમૃતથી ભરેલો છે અને તે આસ્વાદવા યોગ્ય છે. તે એક જ આસ્વાદવા યોગ્ય છે, બીજું કાંઈ કરવા જેવું નથી. તે જ આસ્વાદવા યોગ્ય છે. આગળ પાના નંબર 151 ઉપર ગુરુદેવ કહે છે કે આ બધી વાત તો ક્યાંથી આવી છે? તો કે તીર્થંકર ભગવાનની વાણીમાંથી આવી છે. આ તો ત્રણ લોકના નાથનો પોકાર છે ભાઈ. જો મહાવિદેય ક્ષેત્રમાં શ્રીમંદર પરમાત્મા સાક્ષાત અરિયંત પદે બિરાજે છે, તીર્થંકર ભગવાન સાક્ષાત બિરાજમાન છે. અહીંયા ભરત ક્ષેત્રમાં વિશ્વમાં તીર્થંકર મુનિ સુરવત સ્વામી ભગવાન હતા ત્યારથી શ્રીમંદર પ્રભુ છે. અને અહીંયા આવતી 24મા તેરમા તીર્થંકર થશે ત્યાં સુધી શ્રીમંદર ભગવાન મહાવિદેય ક્ષેત્રમાં બિરાજમાન રહેશે. એમનું 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે. એવા સાક્ષાત શ્રીમંદર ભગવાન ત્યાં મહાવિદેય ક્ષેત્રમાં બિરાજમાન છે. અને એમના સિવાય બીજા 19 એટલે કુલ 20 તીર્થંકર ભગવાન વર્તમાનમાં મહાવિદેય ક્ષેત્રમાં બિરાજમાન છે. અને બધાની દિવ્ય ધ્વનિમાં આ એક જ વાત આવે છે. ત્યાં મહાવિદેય ક્ષેત્રમાં કુમકુંદાચાર્ય ભગવાન ગયા હતા, શ્રીમંદર પ્રભુના સમસરણમાં ગયા હતા. કુમકુંદાચાર્ય ભગવાન 2000 વર્ષ પહેલા સંવંત 49માં ગયા હતા. કહે છે કે તેમનો આ પોકાર છે, એટલે કે એવા કુમકુંદાચાર્ય ભગવાનનો આ પોકાર છે કે જે ત્યાંથી જ્ઞાન લઈને આવ્યા, એમણે આ સમયસારમાં આ પોકારી પોકારીને કહ્યું છે કે તારું ચૈતન્ય પદ તો ધ્રુવ સ્થાયી પદ છે, તે સિવાય પર્યાયમાં જે કાંઈ રાગ આદિ છે તે બધાએ અસ્થાયી અપદ છે, એ તારું પદ નથી. તારું ચૈતન્ય પદ છે તે ધ્રુવ છે, સ્થાયી છે, એ પદ તારું છે, એ સ્વપદ છે. અને એ સિવાયના બીજા અનેક પ્રકારના પર્યાયમાં જે રાગ આદિ પરિણામ છે, જે ભાવ થાય છે, એ બધાએ અસ્થાયી અપદ છે. અજ્ઞાની જીવ જેને પોતાના માને છે તે આ પૈસા આદિ તો ક્યાંય દૂર રહી ગયા, કેમ કે પૈસા આદિ જીવના ક્યાં છે? એ તો સ્થૂળ પદાર્થો ઉદગળ છે જીવથી જુદા છે, એટલે એ તો જીવથી જુદા જ છે. પણ અહીંયા તો કહેવું છે કે જે જીવના ભાવ છે, જે જીવના ભાવ થાય છે એ પણ એના નથી. જે દયા દાન ભક્તિ આદિ વિકલ્પ ઉઠે છે એ બધા ભાવ પણ અસ્થાયી છે, એટલે એ પણ એનું પદ નથી. જે પર્યાયમાં શુભાશુભ વિકલ્પ ઉઠે છે એ પણ એનું પદ નથી. એટલે પ્રભુ તારું રહેવાનું તે સ્થાન નથી. અને પછી હવે પછીના કળશમાં પાઠ આવશે કે અન્યાયની પદાની, અન્યાની પદાની એમ પાઠ આવે છે. પરમ અધ્યાત્મ તરંગિણીમાં એનો અર્થ એવો કર્યો છે કે વ્રતાદિ અપદ છે, દિગંબર સંતો મુનિવરોએ કેવળીના પેટ ખોલીને મૂક્યા છે. જેના ભાગ્ય હોય તેને આ વાણી મળે. કહે છે કે એક આત્મા જ તારું રહેવાનું સ્થાન છે, તે એક જ આસ્વાદવા યોગ્ય છે. માટે જેમાં કોઈ ભેદ નથી એવો અખંડ એક રૂપ જે ત્રિકાળી સ્થાયી નાયક ભાવ છે તેનો આશ્રય કર, તેનો આસ્વાદ કર. ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી એક અગત્યની વાત છે એ પણ આપણે લઈએ. પાના નંબર 153 ઉપર કોઈએ પ્રશ્ન કર્યો કે આ માર્ગ તો આપે સમજાયો, આ માર્ગ ભલે હો પણ એનું કઈ સાધન તો હશે ને, કે ભાઈ અહિંસા પાળવી કે એવું કઈ સાધન ખરું કે નહીં? ગુરુદેવ કહે છે કે અરે ભગવાન, તને ખબર નથી બાપા, ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનું નિધાન છે. તેનું સ્વસંવેદન એટલે પોતાથી પોતાનામાં પ્રત્યક્ષ આનંદનું વેદન થવું તે ધર્મ છે. અહિંસા પરમો ધર્મ કહ્યું છે ને, પણ તે અહિંસા કઈ? સ્વની અહિંસા, પોતાના સ્વભાવ ભાવે પરિણમવું એવી અહિંસા, એ અહિંસાની વાત છે. દયા દાન વ્રતના વિકલ્પ જેમાં ન હોય, શુભભાવથી પણ રહિત, અન્ય ભાવથી રહિત, કોઈ પણ અશુદ્ધ ભાવથી રહિત, પોતાના સ્વભાવ ભાવ રૂપ પરિણમવું એવી પોતાના સ્વભાવની અહિંસા બાળવી તે અહિંસાને ધર્મ કહેવો છે. એટલે કે દયા દાન વ્રતના વિકલ્પ જેમાં ન થાય તેવા વિતરાગી પરિણામની ઉત્પત્તિને ભગવાને અહિંસા કહી છે, અને તે પરમ ધર્મ છે અને તે મોક્ષનું સાધન છે. આ મોક્ષનું સાધન, દયાદાનના વિકલ્પ કઈ સાધન નથી. એ તો શુભભાવ છે, એ તો અપદ છે, એ આત્માનું પદ નથી. એ વાત અહીંયા તો સમજાવી છે. બહુ સરસ વાત કરી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ રીતે ગાથા 293 અહીંયા પૂરી થાય છે.
હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન.